वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमिरमुदा धर्मनन्दनमहं विचिन्तये। हे मनोहरमूर्ति महासमर्थ मारानाथ दिव्य अलौकिक स्वरूप तमारू तमे सदाय रया छो साथ। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नीलकंठाय सरजुदासाय नमो नमः नमो नमः नमो नमः। सहजानंद स्वामी महाराज की जय। वाला भक्तो, भक्ति सिद्धि नामनो अणमोल ग्रंथ आपणे सांभळी रह्या छीए। केवल घी घी छे आ ग्रंथ, मनन बहु करीए तारे उतरे एवो छे, बाकी जो बधी वात माथा उपरथी जती रहे एवुं छे। माटे भगवानना भक्तने आ ग्रंथ एक वार सांभळे तो बराबर नहीं बेसे, પછી સીડી વીસીડી ડીવીડીમાં ભારે ભારે આને સાંભળવો પડશે, ત્યારે હરખી વાત બધી સમજાય ને તાજું તાજું રહે। આજે આપણે પ્રસ્રય નામના ગુણ વિશે, અસૂયા અને દુરુક્તિ બે અવગુણ વિશે વાત કરવી છે, માટે બધા ધ્યાનથી સાંભળો। પ્રસ્રય નામનો ગુણ છે, સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ એનો અર્થ એવો કર્યો છે, પોતાથી મોટો હોય તેની આગળ વિનય કરીને નમ્રપણે બોલવાનો ને વર્તવાનો સ્વભાવ રાખવો એને પ્રસ્રય કહેવાય। મોટા હોય ને પોતાથી, એની પાસે બહુ નમ્રપણે બોલવું અને નમ્રપણે વર્તવું, આને કહેવાય પ્રસ્રય, અથવા કહીએ તો વિનય, વિનયી હોવું, નમ્રતા। નિર્માની માણસમાં આ ગુણ હોય, અહંકારીથી નમ્રતા રાખી શકાતી નથી। નમ્રતાનો મૂળિયામાંથી નાશ કરે એવો દોષ તો અહંકાર છે, ઈર્ષા, માન, નમ્રતાને રવા જ ન દે, ઊભી જ ન રવા દે, થોડી ઘણી આવી હોય ને ત્યાં ખાઈ જાય, જેમ મોરલા કણસલાને ખાઈ જાય ને એમ ખાઈ જાય। માટે પ્રસ્રય યાને કે વિનય, વિનય વિવેક કહો, ભેગા શબ્દ વાપરો તો ચાલશે, પણ ઘણા માણસોમાં પ્રસ્રય નામનો ગુણ હોતો જ નથી। કેમ બોલવું એની જ ભાન નહીં, આખી બાબત વાણી ઉપર આવે છે, કેમ બોલવું, કેમ વિનય વાણી વાપરવી ખબર જ પડે નહીં, બોલવાનું જ ભાન નહીં તો વર્તવાનું ન જ હોય, સ્વાભાવિક છે। સ્વામીએ બંને લીધું, બોલવાનો અને વર્તવાનો, બે બાબતનો વિનય જોઈએ, વિવેક જોઈએ, નમ્રતા જોઈએ, વાણીમાં અને વર્તનમાં બંનેમાં નમ્રતા જોઈએ, તો પ્રસરય રામનો ગુણ આપણે સિદ્ધ કર્યો ગણાય. પુષ્કળ ફાયદા છે આ ગુણના. જે માણસે પ્રસરય નામનો ગુણ કેળવો હોય એની જિંદગી બહુ સુખમય રીતે, કેટલાય દુઃખોથી એ માણસ બચી જાય, કેટલી અથડામણમાંથી આપોઆપ નીકળી જાય. ભલભલા એને કાંઈક ઘાયે લેવા, પકડવા, આંટી દેવા, ઝઝૂમતા હોય, યુક્તિ પ્રયુક્તિ કરતા હોય, પણ એ માણસ આ ગુણ વડે કરીને આબાદ બચી જાય. પ્રસરય બહુ સારો ગુણ છે. મોટા આગળ વિનયતા રાખે, ગુણ પ્રસરય પંડિત ભાખે. મોટા આગળ વિનયતા રાખે, રાખવી જોઈએ. આપણે એટલું સમજવું જોઈએ કે એ મોટા છે, બસ એ મોટા છે. કદાચ મોટા ખોટા હોય તો પણ આપણે પ્રસરય છોડવો નહીં, એટલું જ સમજીને કે એ મોટા છે. ભલે ખોટા પણ મોટા છે, એને સત્તા છે, એને ઉંમર છે. ઘણીક રીતે માણસ મોટા હોય, બસ એ મોટા છે એમ માનવું જોઈએ. કે માં છે, હશે મારો બાપ છે, હશે મારો પતિ છે, મારો મોટો ભાઈ છે, એ મારાથી મોટો છે એમ માનીને પણ એનામાં ઘણા અવગુણો હોવા છતાં પણ આપણે વિનયતા પકડી રાખવી જોઈએ, છોડી ન દેવાય તો દુઃખ આવે. અને એ અવિનય કરે પછી તમે સામે અવિનય કરો એટલે તમે વાંકમાં આવી જાઓ. મને મોટાને તારાથી આમ કહેવાય કેમ, આવી ગયા. અને એ તમને કે એનું તો કાંઈ વાંધો ન આવે, કેમ જઈ તો મોટા છે, એ તો કહી શકે, એને તો હક છે, તમને હક નથી. એણે હક વાપર્યો અને તમે અણહકે ડાપણ કર્યું એટલે હલવાણા. આવું છે. લ્યો, સદગુરુ ગોપાલન સ્વામીએ શીખવાડ્યું. આપણી માં કહેવાય ગોપાલન સ્વામી, આપણને કેવું સરસ શીખવે સવારના પોરમાં. આવું કોણ શીખવે, લાખો રૂપિયા દઈ તોય ન શીખવે. મહાત્માઓ સુના, તમને સુના પ્રસરય ગુણ કેટલા અસા ગુણે. લ્યો, હવે અસૂયા નામના દોષની વાત કરવી છે. અસૂયા બહુ ખરાબ દોષ છે. બીજાના રૂડા ગુણને વિશે દોષનું આરોપણ કરવું તેને અસૂયા કહેવાય. અસૂયા એની સામેનો ગુણ છે અનસૂયા. અનસૂયા એટલે કે અસૂયા એ રહિતપણું. પણ બીજાના રૂડા ગુણને વિશે પણ દોષનું આરોપણ કરવું, દોષ તો દોષ જ હોય. દોષને તમે દોષ કહો તે અસૂયા નથી, પણ ગુણને તમે દોષ કહો એટલે અસૂયા કહેવાય. ઘણા માણસને ઈર્ષ્યા અને અસૂયા એક લાગે છે, એક નહીં, ડિફરન્સ છે. પરોત્કર્ષસ્ય અસહિષ્ણુતા ઈર્ષ્યા, બીજાના ઉત્કર્ષને તમે સહન ન કરી શકો. બીજાનો આનંદ, ઉન્નતિ, પ્રગતિ, મોટાઈ, માન સન્માનને તમે જોઈને અંતરમાં ઝાંખા થઈ જાઓ, તમને એ ગમે નહીં, એનું નામ ઈર્ષ્યા. સારું ન લાગે તમને, બીજાના વખાણ થાય, માન મોટે બીજાને મળે ને, ધન બીજાને મળે, સુખ બીજાને મળે, બીજાને સારા સગા મળે, સારો આનંદ મળે, તમને આનંદ ન થાય, આને ઈર્ષ્યા થઈ કહેવાય, પીડા થાય. આનંદ થવાને બદલે પીડા થાય. યા ખોટું થયું, ખોટું થયું, ભાઈ શું ખોટું થયું, એનું સારું થયું એને ખોટું કેમ કહેશ, એનું સારું થયું જ ખોટું થયું. લ્યો, આ ઈર્ષ્યા. સારું, અસૂયા કોને કહેવાય, તો કહે છે પર ગુણેશુ દોષારોપ ઇતિ અસૂયા. બીજાના ગુણમાં દોષનું આરોપણ કરવું એ અસૂયા, અને બીજાનો ઉત્કર્ષ સહન ન થવો એ ઈર્ષ્યા. हो गया डिफरेंस, तफावत, तफावत ध्यान में आवी जाए, એટલે આનંદ આનંદ. આ બધી સમજ આવી જોઈ. પછી ઈર્ષ્યા, અસૂયા, પછી મત્સર, કારણ વગરની બળતરા, હિમત્સર, હાવ અમથી અમથી, કોક દે ને કોક લે, બહુ ઝીણો. એને કાઠિયાવાડી ભાષામાં ખપાટ કે, ખપાટ કે, ખપાટ છે. સમજો છો, હાઠીકા જેવી રે, કાઠીકા જેવો રે. આખા ગામની ઉપાધિ મફતની કિરા કરે, બળબળ કરે ને બળબળ કરે, બડબડાટ ચાલુ જ હોય એનું, એ આમ ને તેમ ને, એને ખપાટ કહેવાય. મત્સર નામના દોષથી બળતી વ્યક્તિ ગમે એટલું ખવાડો ને લોહી ન ચડે. ઉપાધિ કરી મૂકે આખા ઘરને. આવો દોષ ઝીણો સરખો આપણામાં હોય તો આપણે કાઢવો, એનાથી આપણને શાંતિ ન થાય, નો બીજાને થાય. જુઓ, આ બધા અસુરોમાં વાસ કરીને રહેનારા દોષો છે. સત્સંગીમાં તો આ દોષો ન હોવા જોઈએ, તો સાધુ સંતોમાં, સદગુરુઓમાં તો ન જ હોવા જોઈએ. કેમ જે આ અસુરોની સંપત્તિ છે, એનામાં હોય, આપણામાં આવું ન હોવું જોઈએ. શરમની વાત છે જો આપણામાં આવા દોષો હોય તો. આ બધી આસુરી સંપત્તિ છે. આપણામાં જેટલા આ દોષો છે એટલું આપણે વિશે પણ આસુરપણું ગણાય, આસુરીતા કહેવાય. એ ધ્યાનમાં રહેવું જોઈએ. અને આ દોષો તો દુઃખ જ દે, દુઃખ દે, દુઃખ દે, દુઃખ દે. દુઃખ સિવાય કાંઈ લાભ આ દોષોમાં નથી. ભલે આપણે માન્યો હોય, લાભ માન્યો હોય, પણ આમાં તો દુઃખ સિવાય ન મળે. અને જે કોઈ માણસ આ દોષો રાખે છે તે લાભ માનીને રાખે છે, એને ખ્યાલ જ નથી કે આમાં લાભ નથી. એને ટૂંકે રસ્તે આમાં લાભ દેખાય છે, એટલે આવા દોષો એ લાભ જાણીને રાખે છે. જેમ ઘણા જગતમાં માણસો ગુંડા ને આકરા ને એવા માણસો સાથે પણ સંબંધ રાખે છે, કેમ જે એમાંય એને લાભ માન્યો હોય છે, કે કોક આપણા પૈસા ન દેતા હોય, કોક આપણને કંડળે, તો આવા ગુંડા પડખે રાખ્યા હોય તો મોકલવા થાય. પણ એ ગુંડા ત્યાં તો કોક દિવસ દુઃખ દેવા જાહે, તમને નિત્ય દુઃખ દેહે. સમજાણું? માટે આ શત્રુઓ સાથે ભાઈબંધી કદી સારી નહીં. કોઈ લાભ જાણીને પણ, લાભના મોહથી પણ, અધર્મ સર્ગના દોષો સાથે મિત્રતા, ગુણબુદ્ધિ કરવી નહીં, નથી સારું. કોકે કહ્યું, સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ, સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ. હા, ખીજું કરડે પિંડીએ અને રીજું ચાંટે મુખ, ખીજું કરડે પિંડીએ અને રીજું ચાટે મુખ. મારું નહીં, એમાં દુર્જનો જે છે ને એની યારે હારું નહીં. અમુક માણસો એવા હોય, ગુંડા, દાદા, આકરા, અમુક કોમ એવી હોય, આપણે જ ગામમાં રહેતા હોય, અડખે પડખે પાડોશી હોય, કે દુકાન પડખે હોય, કે રસ્તે એના ઘર કે ખેતર કે એમ શેઢા સીમે આની હારે કાયમ આમ આવરા જાવરામાં નજર વગા થતા હોય, બહુ વિવેકથી કાયમ નીકળી જવું, બહુ નજીક કોઈ ન જવું, બહુ છેટાઈ ન રહેવું એનાથી, બસ તોય બે ગાયું દે, કેમ લે છેટો હાલે, હા ઢોકળા હાલો તો કે છે, આ તો બધું બહુ જાળીને જીવવા જેવું. બહુ લોકો દુઃખી થયા છે આ બધા અવિવેકથી. માટે પ્રસરય ગુણ ખરેખર સુખી થવાનો અનુપમ ગુણ છે, પ્રસરય મજબૂત ગુણ છે. પરગુણેશુ દોષારોપ અસૂયા. હવે જો એ કેવી રીતે, જો ધર્મદાદા હતા એને અસુરોએ દુઃખ દીધું, આપણે સત્સંગી જીવનમાં કથા સાંભળી ગયા, ભક્તિ માતાને દુઃખ દીધું, પાંડવો હતા એને પણ બધાએ બહુ દુઃખ દીધું, द्रौपदी ने दीधू, कुंताजी ने दीधू, हवे लोकों ने समझण पड़े नहीं, बराबर से तो गमे एवी गाय दीधी। धर्मदेव बो बोले नहीं एट्ले के मींढो से लियो। हवे मितभाषी रहेवू ये तो एक गुण छे, बोलवू ई गुण ने मूंढा में नाखी दीधो, आ गुण में दोष नो आरोपण कर्यो। कोई मानस सारो वाचाळ होय, सारो वक्ता होय, सारू बोली जाने तो हो के खबर छे वाईडियोस ईर्ष्या ले तमारा गुण में दोष आरोपे। तमे तप करता हो, नियम पाळता हो तो के दंभी पाखंडी छे, लोकोन देखाड़वा करे एम करीन बधान क्षेत्र आम तमारा मां उ गुण ले। क्यारे तमारु हारु एने हारु देखाय नहीं, जेटलू तमारु सारू होय एने बधाने नेगेटिव ज ले। तमे एने राजी करवा माटे कंईक करो ने तोय केने जो लुचाई शुरू करी, एना पाखंड चालू जो राखे वे राख एम के तमने एम थाय के हवे हूँ करूँ, तो तमे पछी हाथ जोड़ी मीठू बोलो ने के राजी रहेजो, हूँ भारे राजी रहवा वाला एम के। कोई बात तमारी हरखी नो आवा दे आ दोष, अने आपणे आम घुसी गयो तो आपणे बीजानी कोई बात हरखी आवा दईए नहीं, एनी लागणी नहीं नो भाळीए, एनी परिस्थिति नहीं नो निहाळी शकीए, संजोगने पण आपणे समझी न शकीए। बस मारो कक्को हाचो, हूँ सर्वथी श्रेष्ठ, बाकी तमे बधा दुर्गुणना भरेला, तमारामां कोईनामां एकय गुण नथी, बधा ज गुणो एने अवगुण देखाय। लो आवुं थयुं माटे असूया नामना भयंकर दोषथी आपणे बचवुं, आवुं थई गयुं। लो आम तो ईर्ष्या ज्यारे बहु बलवान थई जाय ने ત્યારે અસૂયાનું રૂપ ગ્રહણ કરી લે છે, અને અસૂયા બહુ બળવાન થઈ જાય ને એટલે મચ્છર બની જાય પછી। પહેલાં તો કાંઈ કારણને લઈને બળી દીરા હોય, પછી તો એવું થઈ જાય કાંઈ કારણ વિના બળી દીરા દશા આવી છે। હરિચરિત્રામાં સાગરમાં ભગવાન એવું બોલ્યા કે જેના અંતરમાં અસૂયા ન હોય તે જ શાસ્ત્રમાં લખેલી વાતને સમજે છે। શાસ્ત્રમાં બધું લખ્યું છે પણ એને સમજે કોણ? જેનામાં અસૂયા નથી તે। અસૂયાવાળો એકેય વાતને સરખી ન સમજી શકે, એને એકેય વાત સરખી સમજાય નહીં। અસૂયામાં અપાર પાપ રહેલું છે, તેને કોઈની સારી વાત સારી ન લાગે, બોલ્યામાં અસૂયા ઓળખાઈ જાય ને અંતરનો કુભાવ યુક્તિથી વચનમાં લાવે છે। અસૂયાવાળો માણસ પોતાના અંતરનો કુભાવ યુક્તિથી વચનમાં લાવે, એટલે આના અંતરમાં અસૂયા ઈર્ષ્યા વ્યાપી છે એ આપણને ખબર પડે, એટલે બોલવાથી ખબર પડી જાય એ કાંઈક તો એવું બોલે જ, બોલ્યા વગર રહી શકે નહીં। તમારે મોઢે ન બોલે તો પાછળથી બોલે, એટલે ખ્યાલ આવે તમને કે પીડાય છે ભાઈ આવ્યા દુઃખથી। અને આ તો ભાઈ બહુ ધ્યાન રાખીને આનાથી બચીએ તો બચાય એવું છે, નહીંતર આની તો ઝપટે સડી જવાય એમ છે, ખતરનાક આ બધા શત્રુ છે। ઝાઝાનો હોય તો ઝીણઝીણા હોય, જોઈએ તો દેખાય આવે, ક્યાંક ક્યાંક લક્ષણો મળે ત્યારે સમજવું કે થોડું થોડું મારામાં ઈર્ષ્યા અસૂયા આ બધું છે। અવિનય ઘણો છે બોલવાનો વર્તવાનો દેખાય આવે। હવે એક દોષ છે એનું નામ છે દુરુક્તિ। સદગુરુ ગોપાળન સ્વામીએ આને દુરુક્તિ તરીકે લખ્યો છે, એટલે ખરાબ વાણી, બીજાના મનમાં વસમાં લાગે એવા મર્મભેદક દુષ્ટ વચનો બોલીને તેનું પ્રત્યક્ષપણે અપમાન કરવું તેને દુરુક્તિ કહેવાય। પહેલાંના હૃદયમાં દુઃખ થઈ જાય એવી વાણી બોલવી એનું અપમાન કરી નાખવું. હમ હાયમસ પ્રત્યક્ષ મોઢો મોઢ, આનું નામ દુરુક્તિ. દુઃખી થવાના આ બધા દોષ છે. દુઃખી થવું એને આ નામ પ્રેમ રાખવો જોઈએ. દુરુક્તિ દુષ્ટ દોષ છે. અસૂયાનો બાપ. ભગવાન કહે છે હરિચરિતામૃત સાગરમાં, કટાક્ષયુક્ત વચન બોલવું નહીં. ઘણાને બહુ ટેવ હોય વાતની વાતે નિરા કટાક્ષ જ માર્યા કરે. હવ કટાક્ષયુક્ત વચન બોલવું નહીં મહારાજ કે. કોઈને ઉદ્વેગ થાય તેવું વચન બોલવું નહીં. સમય વિનાની વાત અમૃત જેવી હોય છતાં વિષ જેવી લાગે છે. જેમ કટાક્ષયુક્ત વચન બોલવું નહીં, તેમ કોઈને ઉદ્વેગ થાય એવું વચન બોલવું નહીં, એમ જ કટાણે વચન બોલવું નહીં. સાચું હોય તોય કટાણે બોલેલું તમારું સાચું પણ વિખ બની જાય છે, ઝેર બની જાય. સમય આવે તમે એની એ વાત કરો તો સોના જેવી ગણાય, પણ ક સમયે જો તમે કાઢી નાખી બહાર તો સારું કરનારી તમને લાગતી તે વાત ઘણું બગાડી નાખે. અને એની વાત જો સમય ઉપર બોલો, સમય ઉપર બોલતા આવડે, અથવા તો સમય આવતા સુધી તમે વાતને અંતરમાં દાબી રાખી શકો, ધીરજ રાખી શકો, તો એ વાત સમય ઉપર મૂકવાથી ખરેખર હવળું થઈ જાય, સંબંધ સુધરી જાય, વાત ગળે ઉતરી જાય, માણસ સમજી જાય, બહુ ફાયદો થાય. પણ કટાણે બોલ્યા એટલે મર્યા સમજો, કાંઈ ફાયદો નહીં. પાણી જાય તમારી હોના જાય. સમય વિનાની વાત અમૃત જેવી હોય છતાં વિષ જેવી લાગે છે. પણ આના માટે ધીરજ બહુ જોઈએ. ઘણા વ્યક્તિને બિલકુલ ધીરજ નથી હોતી, બહુ ઘટે ધીરજ. વાતથી વેર બંધાય છે ને વાતથી જનો પણ વશ થાય છે. વાતથી વેર બંધાય છે અને વાતથી જ લોકો વશ થાય છે. માટે એકબીજાની મર્યાદા રાખવી. કટુવચન ક્યારેય ન બોલવું. કટુવચન બોલે તે કુસંગી છે. બોલો લ્યો. કટુવચન બોલે તે કુસંગી છે, એ સત્સંગી નથી. શિક્ષાપત્રીમાં લખ્યું ખબર છે, પોતાના પતિ પ્રત્યે ક્યારેય કટુવચન ન બોલવું. તો ઘણી બૈરીઓ બે ધડક કટુવચન બોલે એના ધણીને, પછી ઓલો ખીજાય મારે મારે ત્યારે આડોશી પાડોશીને બધાને દેખાડે પાછી, જો મન મારી કાંઈ મારો વાંક નહોતો, મન મારી. પણ એવું બોલ્યું હોય કે ઓલો માર્યા વગર મૂકે જ નહીં. આવું ઘણા છોકરા એવું બોલે, ઘણા મા બાપ એવું બોલે, એમાંથી ઘણું ઘણું તોફાન થાય. ઘરો ઘર આના ઝઘડા છે ભાઈ. કટુવચન બોલે તે કુસંગી છે, એટલે બોલવું નહીં. ગમ ખાઈ જવી. ગમ ખાવ, નમ જાવ, કમ ખાવ, સરસ સૂત્રો છે. કટુવચન કોઈને સારું લાગતું નથી, કોઈ નહીં નહીં કોઈને સારું લાગે નહીં. સાક્ષાત હરિ મળ્યા હોય અને તેને મોક્ષના દાતા માન્યા હોય તો પણ તે હરિ જો વારે વારે કટુવચન કહે તો સારું લાગતું નથી. ભગવાનનું નહીં તો પછી આપણું ક્યાંથી સારું લાગે? તો સારું લાગતું નથી કે, અને દ્રોહ કરવા તૈયાર થાય છે. માટે કટુવચન તે મોટામાં મોટું ઝેર છે. ભગવાન માનતો હોય તો જો ભગવાન એને વારે વારે કહે તો એનો દ્રોહ કરવા તૈયાર થાય, તો બીજાનો કરે એમાં નવાય હું? પાંડવો ભક્તો હતા, ભગવાન તેની સહાયમાં હતા, છતાં તે એકવાર કટુવચન બોલ્યા એમાંથી મહાભારતનું યુદ્ધ થયું. અને અપાર દુઃખી થયા. જે વારે વારે કટુ વચન બોલે તેની શ્રીહરિ સહાય કરતા નથી. ગયો એ તો કામમાંથી, એને તો દુઃખ ભોગવવું જ રહ્યું. વારે વારે ભગવાન થોડા સહાય કરે, ભૂલો કરી કરી જ કરવાની. વારે વારે કટુ વચન બોલે તેની શ્રીહરિ સહાય કરતા નથી, તેની લોકમાં અપકીર્તિ થાય છે. કટુ વચન તે મોત વિનાનું જ મૃત્યુ છે. કટુ વચન મોત વિનાનું મૃત્યુ જ છે. એ કોકને મારે કા પોતાને મારે, કટુ વચન મોત જ આદરે. માટે બોલવું નહીં. વાહ, કટુ વચન સાંભળી જગતમાં કેટલાય મરી જાય છે ને કેટલાય બીજાને મારી નાખે છે. કુપાત્ર માણસને ધન મોટે મળે એટલે તો એ નિધડક થઈને કટુ વચન બોલે છે. કુપાત્રને તમારે મોટે મળે, માન મળે, એટલે એને તો કંટ્રોલ જ ન રહે. શબ્દના માર્યા કંઈક મર્યા, અને શબ્દે છોડ્યા રાજ. શબ્દ જેણે વિચાર્યા તેના સરિયા કાજ. એ જી શબ્દ ના માર્યા કંઈક મરી ગયા જ સુધી આ ધરતીમાં. શબ્દે છોડ્યા રાજ જેણે શબ્દ વિચાર્યા તેના સરિયા કાજ. બરોબર ને? શબ્દથી કંઈક જીવનું ભલું થઈ ગયું છે ને કંઈક જીવનું શબ્દથી જ બગડી ગયું છે. શબ્દથી કંઈક બંધાઈ ગયા છે ને શબ્દથી કંઈક છૂટી ગયા છે. શબ્દથી કંઈક જેલમાં પુરાણા ને શબ્દથી કંઈક જેલમાંથી એ નીકળી ગયા છે. કૌવા ક્યા કિસી કા લેત હૈ ઓર કોયલ ક્યા કિસી કો દેત, કેવલ મીઠી બોલની સે સબકો અપના કર લે. ઓલી કોયલડી કેવલ મીઠી બોલની સે સબકો અપના કર લે. મીઠી વાણી વાળો માણા દુખી ન થાય અને ભૂખે ન મરે. એને હવ મદદ કરે. મીઠું બોલવું જોઈએ. જો બોલવા ફેર પડ્યો મર્યા. એક ભાઈ ચાદર બનાવતો હતો. એવો કારીગર. ચાદર તમે જોવો તો તમને એમ થઈ હાય હાય આવું કોઈ ન આવડે. મસ્ત ચાદર બનાવી પણ બોલીનો એટલો બધો કોબાડ હતો કે ન પૂછો. ચાદર બનાવ્યા પછી બાદશાહને એ ચાદર ભેટ દેવાઈ ગયો. તે કોકે કીધું કે ભાઈ તું જોજે, મોઢું મીઠું રાખજે. કે મોઢું કેમ મીઠું રાખવું એમ? પછી વિચાર્યું તો કે હાકર મોઢામાં રાખવું. હાકર મોઢામાં રાખી, હાકર મોઢામાં રાખીને ચાદર વણી, મોઢું મીઠું રાખ્યું. બાદશાહને દેવાઈ ગયો. બાદશાહ ચાદર જોઈને ખુશ થઈ ગયો. તો એટલો બધો ખુશ થઈ ગયો. હા હા હા, આવો કારીગર મારા રાજ્યમાં છે કોઈ હાજર? તો કે જી હજુર, 1,00,000 રૂપિયા ઇનામ આપો. આટલી સરસ ચાદર મારા માટે લાવ્યો. બિરબલને એમ થયું કે રાજા વાજાને વાંદરે, આ ચાદર કઈ 1,00,000 રૂપિયાની હોય નહીં, પણ બાપુને કે કોણ, આનું કઈ કરવું પડશે. બિરબલ કે મહારાજ જરાક પૂછો તો ખરા કે આ ચાદર કામમાં હું આવે. બાદશાહ પૂછ્યું, બોલ ભાઈ આ ચાદર હું કામમાં આવે? તો કે તમારી કબર ઉપર ઓઢાડવા થાય. બાદશાહ કે તારી જાત ના, સાલા ને તોપ ને નાળ સે બાંધો કે છે બીરબલ કે મારે હરે આમે ઊંધું થયું સમજાણું. બીરબલ કે મહારાજ નાનો માણસ છે એને બોલતા આવડે નહીં, કારીગર સારો છે, આવા કારીગરને તમે તોપે દઈ દેશો તો આવી ચાદરો ક્યાંથી થશે, સાલાને કાઢી મૂકો કે જાઓ જાઓ અજ કાઢી મૂક્યો. આવું થયું એટલે આ બોલવા ઉપર તો બધું બહુ છે. સર્વે વ્યવહાર શબ્દમાં રહ્યા છે, શબ્દે કરીને જ બધા વ્યવહાર થાય છે એમ પ્રથમના 12મા વચનામાં કીધું, માટે ધ્યાન રાખવું પડે. શબ્દના માર્યા કંઈક મર્યા બાપા. સુવાક્યથી સ્નેહ સદેવ જાગે, કુવાક્યથી ક્લેશ અશેષ જાગે.
વાક્યથી સ્નેહ સદેવ જાગે,
સારું બોલો સ્નેહ.
કુવાક્યથી ક્લેશ અશેષ લાગે,
જરા કશું એક વિચાર પ્રાણી.
જરા કશું એક વિચાર,
વિચારીને યાર ઉચ્ચાર વાણી.
વિચારીને યાર ઉચ્ચાર વાણી,
વિચારીને યાર ઉચ્ચાર વાણી,
વિચારીને યાર ઉચ્ચાર વાણી.
વિચારીને બોલો. કોઈની નિંદા ટીકા કરીએ ને એ બહુ મોટું દુઃખ છે, તકલીફ એમાં એ થાય કે જ્યારે એ વ્યક્તિને એવી ખબર પડે કે આ ભાઈ મારું નેગેટિવ બોલ્યા, ત્યારે એને આપણામાંથી હેત તરત જ ખતમ થઈ જાય ઈસ સેકન્ડે. અને જ્યારે તમે બીજાનું સારું બોલતા હો એ વાત એને ખ્યાલ આવે ત્યારે તમારા પ્રત્યેનો દ્વેષ એનો સમાપ્ત થઈ જાય, તમારા પ્રત્યે હેત થઈ જાય. અને જેવી ખબર પડે કે મારો એ વાંકો બોલે છે એટલે પ્રેમ સમાપ્ત થઈ જાય અને દ્વેષ શરૂ થઈ જાય. નિંદા કરનારા માણસની આખી દુનિયા દુશ્મન. તમે જેની નિંદા કરો એ તમારો દુશ્મન થાય, તમારા દુશ્મન વધારીને શું કામ છે ભાઈ? કાં જવું છે? કમસે કમ મિત્ર ન બનાવી શકે દુનિયાને તો દુશ્મન તો બનાવતા બંધ થાય. હા, તમને કાંઈક એનું ખૂંચતું હોય તો એને બોલાવીને પ્રેમથી કહો કે ભાઈ મને તમારા પ્રત્યે આવા ઘાટ થાય છે, તમે આમને નામ કરો અથવા ન કરો આ જે કહેવું હોય, પણ પાછળથી તમે જે એની દ્વેષને લઈને ઈર્ષ્યાને લઈને અહંકારે કરીને નિંદા ટીકા કર્યા કરો એનાથી તમારું ભલું નથી થતું, એનુંય ભલું નથી થતું, એમ કોઈ સુધરી એ નથી જતું, કશો ફાયદો ન મળે, બસ આપણો સ્વભાવ પોષણ થાય એટલો જ ફાયદો, અહંકાર પોહાય કે મેં એનું બધું કાપી નાખ્યું એમ, કોઈનું કાંઈ એમ કપાઈ જતું નથી. આપણા કહેવાથી કાંઈ બધા એને નકામો માની લેવું એ બનતું નથી, પણ હવે ટેવ પડી હોય એટલે ઉપાધિ. સુવાક્યથી સ્નેહ સદૈવ જાગે, કુવાક્યથી ક્લેશ અશેષ જાગે, સંપૂર્ણ ક્લેશ જાગે. કે જરા કચ્છું એક વિચાર પ્રાણી, વિચાર 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 વિચારીને યાર ઉચ્ચાર વાણી. કે સદગુરુ શ્રી ગોપાલ સ્વામીએ એમની વાતોમાં પુરાતન ગ્રંથનો એક અદ્ભુત પુરાવો મૂક્યો છે, સાંભળો. સાધ્ય દેવો કહે છે કે હે દેવો, જે પુરુષ પોતાના કલ્યાણને ઈચ્છે તે પુરુષ બીજા કોઈને કઠણ વચને કરીને તિરસ્કાર કરે એવો ન થાય, એને એવો ન થવું, તથા બીજા કોઈનું અપમાન કરે એવો ન થાય, તથા પોતાના મિત્રનો દ્રોહી ન થાય, તથા નીચ પુરુષની સેવાનો કરનારો ન થાય, નીચ પુરુષની સેવા ન કરવી, તથા અભિમાનવાળો ન થાય, તથા હીન આચરણવાળો ન થાય, તથા ક્રોધે યુક્ત એવી વાણી ન બોલે, અને ક્રોધે યુક્ત એવી જ રૂખી વાણી, રૂખી લુખી. આ લોકને વિશે પુરુષના મર્મસ્થળના જે હાડક્યા તથા હૃદય તથા પ્રાણ એ સર્વને બાળી નાખે છે. ક્રોધાળી લુખી વાણી બધું બાળી નાખે છે. તે કારણપણા માટે ધર્મવાળો પુરુષ બીજાને બાળે એવી જે રૂખી વાણી તેને વર્જે, ત્યાગ કરે. અને પારિકા મર્મસ્થળને પીડનારો અને રૂખી છે વાણી જેની, એવો અને તે વાણીરૂપી કાંટે કરીને મનુષ્યને પીડતો એવો જે પુરુષ, તે અત્યંત શોભાએ રહિત જાણવો, એવી સ્ત્રી અત્યંત શોભાએ રહિત જાણવી સારું જ નહીં. કલ્યાણને ઈચ્છતા હો તો આ બધા અદ્ભુત મંત્રો છે ગોપાલ સ્વામીની વાતોમાં, જબરી વાતો છે.
તુલસી મીઠે વચન સે સુખ ઉપજત ચહુ કોર, યહી બસીકરણ મંત્ર હૈ, યહી બસીકરણ મંત્ર હૈ, તજીએ વચન કઠોર, તજીએ વચન કઠોર. તુલસી મીઠે વચન સે સુખ ઉપજત ચહુ કોર,
ચારે કોર સુખના શેરડા છૂટે.
યહી બસીકરણ મંત્ર હૈ તજીએ વચન કઠોર, તજીએ વચન કઠોર.
માટે વાલા ભક્તો, દુરુક્તિ કઠણ વાણી અને અસૂયા નિંદા ટીકા આ બધા દોષો છોડવા માટે આપણે પ્રસરય નામનો ગુણ કેળવવો, વિનય થવું, નમ્રતા લાવવી. નમ્રતા લાવવા માટે નિર્માનીતા લાવવી પડશે. અને નિર્માની થવા માટે ઘણું બધું સમજવું પડશે, ઘણા જ્ઞાનની જરૂર પડશે. વિનય વિવેકમાં તો બહુ વિશેષતા છે, પ્રસરય ગુણોમાં બહુ શક્તિ છે, બહુ એમાં સુખ રહ્યું છે. મોક્ષ ધર્મમાં એવી સરસ વાત લખી છે કે દુરુક્તિ બોલનારો અધોગતિને પામે છે, કટુ વચન બોલનારો અધોગતિને પામે. વિનય વિવેક બુદ્ધિની પૂર્ણતા છે. જે માણસ વિનય વાણી બોલ્યો, જેનામાં વિવેક આવ્યો કર્તવ્ય કર્તવ્યનો, તો સમજવાનું કે આની બુદ્ધિ પક્વ થઈ ગઈ, આ પૂર્ણ બુદ્ધિવાળો થઈ ગયો. એ બુદ્ધિની પૂર્ણતા છે. જીવનના બધા જ કર્તવ્યોમાં તે આપણો પથદર્શક છે વિનય. માટે સત્ય અને મનોહર વચનો બોલો. ભર્તૃહરિએ એવું કહ્યું, વિવેક ભ્રષ્ટ મનુષ્યની દુર્ગતિ અવશ્ય થાય છે. વિનય વિવેકની સૌથી પ્રત્યક્ષ ઓળખાણ સતત પ્રસન્નતા છે. તમે વિનયી છો, વિવેકી છો, એની ઓળખાણ શું? સતત તમે પ્રસન્ન જો રહેતા હો તો જાણી લેવું કે તમે વિવેકી અને વિનયી છો. કારણ કે વિવેકી અને વિનયી માણસ આ સંસારમાં સદા સુખી અને પ્રસન્ન હોય છે. બાકીના બધા કલહવાળા, દુઃખવાળા, ઉદ્વેગવાળા, ગમે એવું બળી નાખ્યું હોય પછી પસ્તાવામાં કૂટાતા હોય, કેટલી પ્રકારના એને સામે દોષોનો આરોપ આવી ગયા હોય. ચાણક્ય એવું કહેતા હતા કે જેવી રીતે સોનાથી જડેલું રત્ન અત્યંત સુશોભિત લાગે છે, તેમ વિનયી વ્યક્તિ સુંદરતાને પ્રાપ્ત કરે છે. જોયું, સોનાથી જડેલું રત્ન કેટલું સરસ લાગે. એમ મીઠી વાણીવાળો માણસ બહુ શોભે છે, મીઠી વાણી રૂપી અને રત્ન પ્રાપ્ત થયું છે. વિનયથી વિવેક જન્મે છે અને વિવેકથી વિનય, આ બધું અરસપરસ છે. વિનયને નમ્રતા કહેવાય, નમ્રતા એટલે વિનય, નિર્માની પણ સરળતા, અને વિવેક એટલે આ કરવું આ ન કરવું એની સમજણ. વિનયથી વિવેક આવે છે અને તેનો વિનિયોગ અવિરત ચાલ્યા જો કરે, વિનય વિવેકનો વિનિયોગ એટલે કે ઉપયોગ સતત જો ચાલ્યા કરે તો પૃથ્વી પર સ્વર્ગ ઉતર્યા વિના ન રહે. વિષ્ણુ ગુપ્ત આવું બોલ્યા. ચણક ઋષિના પુત્ર ચાણક્ય, મગધની સત્તા ઉથલાવનાર માણસ. ભગવાન બુદ્ધે એમ કહ્યું, વસુંધરા પરના સુંદરતમ લીલા વૃક્ષોની છાયા કરતા પણ અધિક શીતળતા વિનય વિવેકમાં રહે છે. શીતલતા જોઈ છે. વસુંધરા પરના સુંદરતમ લીલા વૃક્ષોની છાયા કરતા પણ અધિક શીતળતા વિનય વિવેકમાં રહે છે. વાણી કે કાર્યથી કોઈને ઈજા કરશો નહીં. મધુર વાણી જ જપ છે, મધુર વાણી જ તપ છે. જો તમે એક વાર બોલતા પહેલા બે વાર વિચારશો તો તમે સારું જ બોલશો. એક વાર બોલતા પહેલા જો બે વાર વિચારશો તો તમે સારું જ બોલશો. જ્યાં હોય લખેલું હોય છે, વાણીને પાણી ગાળીને વાપરો. આપણો ઉપનિષદ બોલ્યો ને, વસ્ત્ર પૂતમ પીબે જલમ, વસ્ત્રથી ગાળેલું જળ પીવો. સમજ્યા? દ્રષ્ટિ પૂતમ નિષેધ પાદમ, આંખથી પાવન થયેલી ધરતી ઉપર પગ મૂકો એટલે વિષી સર્પ પાસે ન આવે. સમજ્યા? એમ સત્યવાળી વિવેકવાળી વાણી બોલો. માટે ભગવાનના ભક્તને આ બહુ શીખવા જેવું છે. આપણે હરિભગત હોઈએ તો એ ઘણીક રીતે દુઃખી હોઈએ છીએ. એનું કારણ કે આ બધું આપણે જાણતા હોતા નથી. કથાઓના બહુ રસિયા નહીં હોવાને કારણે આવું બધું આપણને સાંભળ્યામાં પણ આવ્યું નથી હોતું. મને લાગે છે આ ભક્તિ સિદ્ધિની કથા સાંભળ્યા પછી આપણા સત્સંગ સમાજમાં એક સુંદર મજાની વિવેક બુદ્ધિ ઉત્પન્ન થશે. બધામાં કાંઈક તો આવશે, ઘણી શાંતિ પેદા થશે. શેખ સાદી એવું બોલ્યા કે બે વસ્તુ માટે શરમાવા જેવું છે. કઈ ભાઈ? તો કે બોલવું ઉચિત હોય ત્યારે મૌન રહેવું, આ એક શરમાવા જેવું. અને મૌન રહેવાનું જ્યારે ઉચિત હોય ત્યારે બોલવું, આ શરમાવા જેવું. બોલવું ઘટે ને બોલવું જ જોઈએ, ન બોલવું ઘટે ને ન જ બોલાય. ઘણા બોલવું ઘટે ને બોલે નહીં, ન બોલવું ઘટે ને ઝાલ્યા રહે નહીં. ઘણા ન બોલવાની ટેવ હોય બિચારા એ રીતે દુઃખી હોય, બોલવાનું હતું પણ બોલાણું નહીં, બોલ્યો હોત તો સારું હતું પણ મારથી બોલાણું નહીં, બોલવાની જરૂર હતી, બોલ્યો હોત તો હરખું થાત પણ હું બોલી શક્યો નહીં, બોલ્યો હોત તો ઘણું આમ થાત તેમ થાત, લે ત્યારે બોલ્યો નહીં તો શું કામનો. એ કાયમ બિચારો ન બોલ્યાના દુઃખમાં રીબાતો હોય. અને ઘણાને બકબક કરવાની ટેવ હોય ને એને કાયમ એવો પસ્તાવો હોય, ન બોલ્યો હતો સારું હતું, બોલ્યો એમાં થયું, ન બોલ્યો હતો સારું હતું, આનું કરવું. આ બે વાત શરમાવા જેવી છે. બોલકણા માણાને બોલ્યા વગર રહેવાય નહીં, અને મૌની માણાને બોલાય નહીં, ઉપાધિનો પાર નહીં. એકાબીજીની ચિપ્સ એકાબીજીમાં અડધી અડધી કાપી નાખી દે ને તો તાણે કામ લાગે. જે સમય અનુસાર પ્રિય વાણી બોલવાનું જાણતો નથી તે જીભ હોવા છતાં બોબડો છે. થયું તાર બીજું. થોમસ કાર્લાઇન એવું બોલ્યા કે શરીરના ઘાવ તો દવાથી સારા થઈ જાય છે પણ વાણીના ઘા કદી રૂજાતા નથી. હા, એ તો જાણીએ છીએ પણ રહેવાય નહીં, ટાણે એનું કરવું. અને શ્રીજી મહારાજ એવું બોલ્યા, જે સત્ય વચન બોલવાથી પોતાનો તથા પારિકાનો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારેય બોલવું નહીં. ઇતિ સહજાનંદ સ્વામી. ક્યારેય બોલવું નહીં. શિક્ષાપત્રી ભાષ્યમાં શતાનંદ ઋષિએ એમ કીધું કે હિંસાએ યુક્ત સામાને પીડનારી દોષે યુક્ત વાણીનો ત્યાગ કરવો તે સત્યનું બીજું લક્ષણ છે. એ સત્ય જ કહેવાય. કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. શ્રીજી મહારાજ, જે માણસ જેવે ગુણે કરીને યુક્ત હોય તે માણસને તેવે વચને કરીને જ બોલાવવો. ઇતિ શ્રીજી મહારાજ. રાજા રાજાના માણસો તથા તેના સંબંધમાં રહેનારી સ્ત્રીઓ સાથે વાદ વિવાદ ન કરવો સુખી થવાના અનુપમ ઉપાયો. કોઈની પણ ગુહ્ય વાર્તા કોઈ ઠેકાણે પ્રકાશિત ન જ કરવી. તકલીફ થાય. મોટા સંત પ્રશ્ન ઉત્તરમાં સભામાં ભોંઠા પડે એવી વાણી ન જ બોલવી. અવિનયી ગણાઈએ અને રાજીપો જાય, ડાપણ કહેવાય, સુધારો કાંઈ ન થાય. ચકલી પાટમાં મારે એને ગાડું ખહે નહીં, પગ તૂટે એવી આ વાત કહેવાય. મોટા પાસે તો હારીને જ રાજી થવું. આવું છે ભાઈ, શું કરીશું કહો, છે બધું પાળવું કઠણ, પણ વારે વારે સાંભળ્યા કરશું તો સંસ્કાર પડતા અંદર થોડુંક આનું સ્મરણ રહેતા સુધારો શક્ય છે. થાય કરો, લગભગ ને આમાં સુધારવું પડે એવું હોય જ. સ્વાદ ને વાત જીવનને બરબાદ કરી નાખે છે. વાદ ન કરો એમ કોઈને આવે. કથા બહુ સરસ આવે છે. સાતમા શ્લોકમાં એન્ટ્રી મારીએ છીએ.
અંદ્રસ્યં યથા દાનમ સામમ સામ્યમ ચાપલમ. સેવનમ અંદૃશ્યસ્યં તથા દાનમ સામમ સામ્યમ ચાપલમ. સામમ સામ્યમ ચાપલમ.
આ શ્લોકમાં 9 સદગુણો છે. પહેલા શ્લોકમાં 12 હતા, બીજા શ્લોકમાં 10, ત્રીજા શ્લોકમાં 10, ના ચોથામાં 9. અંદૃશ્યમ, આ પહેલો સાંભળો. બીજાની ઉપર ક્રૂર સ્વભાવે રહિત વર્તવું તેને અંદૃશ્યમ કહેવાય. બીજાની ઉપર ક્રૂર સ્વભાવે રહિત રહેવું, ક્રૂર સ્વભાવે રહિત રહેવું, કહેતા કરુણા રાખવી હવના ઉપર. ટૂંકું અનૃસંશ્ય, કરુણા રાખો. કરુણા રાખવી અઘરી બહુ છે, ક્રોધ જ થઈ જાય. પછી બીજો એક દોષ છે, જો કે આને નાને બહુ લાગુ નથી પડતું, પણ ભેળા ભેળા લેતા જાય. પાઈસુન, પાઈસુન નામનો દોષ છે, એટલે કે ચાડિયાપણું. ચાડિયાપણું કરવું તેને પાઈસુન કહેવાય. દૂત કર્મ ન કર્તવ્યમ પૈસુનમ ચાર કર્મ ચ. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે લખ્યું, ચાડિયાપણું ન કરવું. ચમચાગીરી, કડસા હલાવવાનો ધંધો, આ દુનિયામાં જ્યાં સુધી ચમચા હશે ત્યાં સુધી કોઈ ડાળ શાંતિથી હોય છે નહીં. ચમચા હોવા જ ન દે ને. અહીંથી આઈને અહીંથી આઈ જે કોકની કોકને વાત કે કે કરવી, એનું નામ કહેવાય ચમચાગીરી. તે હરગીજ હારી નથી, એમાં સુખ નથી. અમરકોશમાં પીસુનનો અર્થ કર્યો છે, દુર્જન, ખળ કે ક્રૂરને પીસુન કહેવાય. લ્યો, એટલે આ જે ક્રૂર સ્વભાવયુક્ત વર્તવું ને એ પીસુન છે. ક્રૂર સ્વભાવયુક્ત વર્તવું એટલે ક્રૂર સ્વભાવે રહિત રહેવું, એ ગુણનું નામ અંદૃશ્ય છે. આ બધા ક્રૂરતા વગેરે જેનામાં હોય તેને પૈસુન માણસ કહેવાય. વેદવ્યાજીએ તો એવું કહ્યું કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને ક્રૂરતા આ 6 આત્માના શત્રુઓ છે, પરંતુ તેમાં ક્રૂરતા એ મોટો શત્રુ છે. દ્વેષ એ આત્મહત્યા છે, પરંતુ ધીરે ધીરે થનારી છે. સ્લો પોઈઝન દ્વેષ. દ્વેષ એ એક ચેપી રોગ છે, જે વ્યક્તિના ચારિત્રને કલુષિત કરે છે. દ્વેષ નહીં હાર, કોઈ નહીં પ્રત્યે દ્વેષ ન રાખો. પ્રેમ કી ગંગા બહાતે ચલો, જ્યોત છે જ્યોત જગાતે ચલો. શિક્ષાપત્રી ભાષ્યમાં એવું લખ્યું, કોઈ જીવના ઉપર ક્રૂરતા તો ક્યારેય ન કરવી, નિર્દય ન થવું, કોઈનું ભૂંડું ન ઈચ્છવું. કેમ જે દયાળુતા એ ભક્તનો પ્રથમ ગુણ છે, દયાળુ હોવું એ પહેલો ગુણ છે. બોલો, દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છોડીએ, જબ લગ ઘટ મેં પ્રાણ. ભારતવાસી પ્રજા દયાળુ છે, અન્ય પ્રજાઓ બહુ ક્રૂર છે. આપણા દેશમાં ઋષિ મુનિઓએ વેદોએ દયાનું બહુ પ્રતિપાદન કર્યું છે, એટલે આપણામાં સંસ્કાર છે, હિન્દુઓમાં પુષ્કળ સંસ્કાર છે, અને આપણે એટલે જ બહુ સુખી છીએ, સંતોષી પ્રજા છીએ. દયાળુતા ધર્મનો પ્રથમ ગુણ છે. જ્યાં સુધી દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી દયા ન છોડશો એમ, દયા રાખજો. દયા છૂટી ગઈ તો ધર્મ છૂટી ગયો સમજી લો. અને મહારાજે વિવેક શીખવાડ્યો કે ભરતજીને જેવી દયા ન કરવી, જે દયા કરીને તમારું બગડી જાય, તમને બંધન થાય, એ દયા ધર્મસર્ગમાં નથી આવતી, એ દયા અધર્મ સર્ગમાં આસક્તિમાં આવી જાય છે. એટલે દયા કરવાની, પણ બંધન થાય એવી નહીં પાછી, એ જરા ધ્યાન રાખવાનું. સ્વામી રામસુખદાસ એવું બોલ્યા કે બીજાનું ભલું કરવાની એટલી જરૂર નથી જેટલી બુરાઈ કે ક્રૂરતાના ત્યાગની જરૂર છે. કેમ જે ક્રૂરતા ત્યાગો તો આપોઆપ બીજાનું ભલું થશે, બરાબર ને? ક્રૂરતા ત્યાગો. યાદ રાખો, જેને પોતાનું કલ્યાણ કરવું હોય તેને કોઈના પ્રત્યે ભૂંડી ભાવના ન કરવી, ન રાખવી, કોઈને ભૂંડા ન સમજવા, કોઈનામાં ભૂંડાઈ ન જોવી કે ન સાંભળવી, એમાં જ સાચી સાધુતા છે. બીજાના પ્રત્યે ભૂંડી ભાવના રાખવી, બસ નિમ્ન કલ્પનાઓ જ કર્યા કરવી કોકની, કે આ લોભી છે ને, કામી છે ને, ક્રોધી છે ને, આવો છે ને, તેવો છે ને, આમ છે ને, તેમ છે ને, આ નહીં હારું. કોઈના પ્રત્યે નબળું ચિંતન ના કરો. બર્નાર્ડ શો એવું કહેતો કે ક્રૂરતાએ રહિત વર્તવું એ સારા માણસની મોટી મિલકત છે. બીજાના દુઃખમાં પોતે દુઃખ અનુભવવું એ કરુણાનું પહેલું લક્ષણ છે. કરુણા એ દુઃખને વાળી કાઢનારું ઝાડું છે. સરસ વાત કરે ચિંતકો. માટે કરુણા રાખવી, ક્રૂરતારૂપી પિસુનતાનો, ચાડિયાપણાનો ત્યાગ કરવો. ઘણા માણસને આઘી પાછી કરવાની બહુ ટેવ હોય, બહુ જ ટેવ. ઘણા માણસ દગો કરે, એમાં તો મોટા રજવાડા ખોવાય, ખૂન ખરાબા થઈ જાય દગામાં. ક્યાં હંતાણા છે બતાવી દે. આ ચાડિયાપણું પોતાના જ માણસો પોતાની ઘાત કરાવે. ઈસુ ખ્રિસ્તનો જુડાસ નામનો એક શિષ્ય હતો, એને 30 રૂપિયા હારું થઈને ઈસુ ક્યાં હંતાણા છે એ બતાવી દીધું યહૂદીના ધર્માચાર્યોને. 30 રૂપિયા હારું, બોલો બોલે, ફોડી નાખ્યો, એ તું બતાવી દે 30 રૂપિયામાં. પછી ઈસુને પકડ્યા, માર્યા ને ક્રોસ માથે ચડાવી દીધા. પછી આ જુડાસને બહુ પસ્તાવો થયો, ગાંડા જેવો થઈ ગયો, છેવટે ગળાફો ખાઈને મરી ગયો. એને એ નહોતી ખબર કે 30 રૂપિયામાં એટલું જબ્બર પરિણામ આવશે, મારા ગુરુને જ ફાંસી મળશે. લેવાઈ ગયા ભાઈ, ચાડી ખાઈ લીધી. એમ ઘણા માણસો આવા દગા કરે છે, એટલે એ ક્રૂર માણસો કહેવાય. ચાડિયા કોઈ હારા નહીં, ચાડિયાથી બચવું. અમુક માણસ એવા સ્વભાવના હોય, તમારામાં ગમે એવો હંપ હોય ને, ગમે એવું તમારું કુટુંબ, પતિ પત્ની, ભાઈઓ કે સત્સંગ તમારો સંપીલો હોય, પણ એને આવડે તમને બધાને ડખો કરાવીને ઝઘડાવી મારવાનું એને ભાવે. હોય હોશિયાર માણસો. અમે ભણતા હતા ને તે અમારે લાભશંકર પંડિત કહેતા, એક ભાઈ બહુ હોશિયાર હતો, સમજાણ. તે એણે બીજાને કીધું કે ઓલા ભાઈ પાક્કા મિત્ર છે ને, એને બેન ઝઘડો કરાવું. તો ઓલો કે પણ એમ થોડા ઝઘડે, તો ઝઘડે તું કેદ કરાવું. તો કે પણ એ તો વર્ષોથી ખરેખરા મિત્ર છે, તું ગમે એમ કરી તો એ ન ઝઘડે. તો ઝઘડે એટલે તરત ઝઘડે, મને કળા આવડે છે કે હોય નહીં. તો કે હા ઝઘડો કરો તો કરાય. તો કે હા, જે બે જણા ફરવા નીકળે, તારે વાત, બે મિત્રો ફરવા નીકળ્યા વોકિંગમાં, એટલે આ ભાઈ નીકળ્યો ત્યાંથી. એટલે એમાંથી એક મિત્રને કે અહીં આવો ને, મારે જરાક તમારું કામ છે, એક બાજુ આવો. એટલે એક બાજુ ગયો, સમજાણ. પછી કે શું કામ છે? તો કે ચોખા ઉપર ફોતરી હોય, હોય કે નહીં? તો કે હોય ને. બસ એ જ કે બોલા, મને આ તો કંઈ કામ કહેવાય, તો બીજું કંઈ 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 છે નહીં, કે આટલું છે. તું ખરો લાગે, જય સ્વામિનારાયણ, કે જય સ્વામિનારાયણ. ભાઈ તો સોલા મિત્રને મળ્યો કે શું વાત કરી? તક જવા દે ને, કાંઈ વાત ન, કહેવું નથી ને કે. એટલે ભાઈ કહેવું નથી, એવું નથી, વાતમાં કાંઈ નથી, ઠીક. તાર ન કહેવું હોય બીજું શું, છુપાયો હળગી. બોલો કે ભાઈ છુપાવવાની વાત કઈ છે નહીં, એની વાતમાં કઈ નથી. ન કેવું હોય તો એમ જ કે જે હોય તો વાતમાં કાંઈ ન હોય તો તારે કહેવા હું વાંધો તક. એમ કહેશે ચોખા ઉપર ફોતરી હોય એમ. હવે સાચી વાત કહી ને હું ચોખા ઉપર ફોતરી કોઈ એવું કે ઝઘડ્યા બે લગાડી દીધી. આવા ઘણા સંસારમાં હોય છે ખતરનાક ખોપરીઓ. ભગવાન બચાવે તો જ તમે બચો. હા, કેટલાય ગામો ગાયમ હોય, ગામો ગાયમ. અરે એક બ્રાહ્મણ તો સંન્યાસી થઈ ગયા હતા, એને વર્ષો થઈ ગયા. એક દિવસ મનમાં એને એમ વિચાર્યો કે મારી જૂની વિદ્યા હું ભૂલી ગયો છું કે મને આવડે છે, મારે ટ્રાય લેવો એમ. એક ગામમાં ગયો, એક એનું કુટુંબ હશે એના સત્સંગી જેવું, એને ઘરે ઉતર્યો. હવે ત્યાં એક ભાઈ અને એની બેન અને એ ભાઈની પત્ની, ત્રણ જણા રહે. આને વિદ્યા અજમાવી, સમજાણું. વિચાર કર્યો કે આપણે જોવું છે આવડે છે કેમ મને વિદ્યા, સમજ્યા. પછી છે ને ઓલી પત્ની હતી ને પત્ની, એને આ સંન્યાસીએ એક બાજુ કીધું કે તું બહુ ભોળી છો, તને ખ્યાલ નથી, પણ તારો પતિ અને એની બેન ફૂટેલ છે. કે બોલી કે કોઈ દી હોય નહીં. હોય નહીં હું ભાસ્કરજી, આજ રાતે જોજે. હોય નહીં તો હા, આમ ન્યા મૂક્યું, સમજાણું. પછી ઓલા ભાઈને કીધું કે તને ખબર હોય કે ન હોય, પણ તારી બેન દારૂ પીવે છે. તો પણ સંન્યાસી મહારાજ હોય નહીં તો કે રાતે ઊંઘવા જાય છે, હોઈ જાય પછી મોઢું. સાંભળો વાત. હવે એ ભાઈ હાન પડી, ઓલી હંતાઈને બેઠી, ઓલીની બેન હોતી તેને ઓલી ઊંઘવાઈ ગયો. ઉજાડું એ આખું ઘર બાંધ્યું. એની વાત જ જવાય દઉં. સંન્યાસી ઠેકડા મારવા માંડ્યો, વાહ વાહ કાબેલ છું એમ. પછી જોકે સંન્યાસી બધાને શાંત પાડ્યા, એટલે મેં ખોટું ખોટું કીધું હતું, આ તો મારી જૂની વિદ્યા પ્રકાશિત કરી એમ. એટલે આવા બધા વિદ્યાવાળા હોય, જો વિદ્યા પ્રકાશિત કરી માની નાખે આપણે બધાને. માટે જાળવવું આપણે, એવું ન કરવું એમ. બીજું હું અને શું કરે, અમુકના તો હગા જેવા હોય એટલે છૂટક્યો જ નહીં એનો સમાગમ કર્યા વગેરે, અને એ હળગાવ્યા જ કરતા હોય. ઘણા માણસ જોજો બારી ગામ જાય ને થોડા દી તો શાંતિ બહુ દેખાય. તમને એમ થાય કે હમણાંથી અઠવાડિયાથી આમ શાંતિ કેમ બહુ છે, ત્યારે ખબર પડે ઓલો નથી એટલે. હા, શિબિરમાં ગયો છે એટલે આવે એટલે હળગશે બધું. શું કરવું એનું. તો વાલા ભક્તો, ભગવાનને પ્રાર્થના કરીએ સદગુરુ ગોપાળન સ્વામી જે ગુણો શીખવાડવા માગે છે એ આપણામાં આવે, અને એ દુર્ગુણોને કાઢવાની જે વાત કરે છે એ આપણામાંથી જાય. પ્રભુને પ્રાર્થના કરીએ, કેમ જે ભગવાન ગુણે કરીને રાજી થાય છે, માટે ગુણો કેળવવા જોઈએ. હારે એવા સંત તણી બલિહારી રે, જેને ગુણે રીજા ગીરધારી રે, જેને ગુણે રીજા ગીરધારી. ગુણ આપણે તો એટલા કામના છે કે આપણા પ્રભુને ગુણ ગમે છે, ગુણથી રીજે છે, ગુણે રીજા ગીરધારી. માટે ગુણ આપણે ભગવાનને રાજી કરવા અવશ્ય કેળવશું, મહેનત જરૂર કરીશું. સહજાનંદ સ્વામી મહારાજ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ
નારાયણ
સ્વામી નારાયણ
નારાયણ
સ્વામી નારાયણ
સ્વામી નારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી નારાયણ